समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય ચાલે છે. સમયસારની ગાથા 34, એમાં આપણે ટીકા ગાથાર્થ અને ટીકા કર્યા છે અને ભાવાર્થી બાકી છે. બે દિવસ ગયા એટલે ઘણાને ઘણું બધું ભૂલાઈ ગયું હશે એટલે થોડું પુનરાવર્તન આપણે કરીએ. 34મી ગાથામાં સૌ ભાવને પર જાણીને પછખાણ ભાવોનું કરે તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે એમ કહેવામાં આવ્યું. અને ગાથાના અર્થમાં એ વાત કરવામાં આવી કે જ્યારે જીવને એમ લાગે છે કે પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એવું એને જ્ઞાન થયું છે, એ જ્ઞાની થયો છે, ત્યારે એ પ્રત્યાખ્યાન કરે છે એટલે ત્યાગ કરે છે, ત્યાગે છે. અને પછી એમાં એમ આગળ કહ્યું કે જે પ્રત્યાખ્યાન છે એ જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું, પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે. પહેલું તો બધાને સમજાઈ ગયું, સહેલું છે કે બધા ભાવોને પર જાણીને, એટલે સ્વભાવ ભાવ સિવાય અન્ય ભાવ છે એ બીજા બધા ભાવ એ અન્ય ભાવ કહેવાય. આત્માનો શુદ્ધ ત્રિકાળ નાયક સ્વભાવ, એ સ્વભાવ ભાવ સિવાય જે કોઈ ભાવ છે, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બધા ભાવ પર છે, પોતાના નથી એટલે આત્માના નથી એમ જાણી અને એ ભાવોનું પ્રત્યાખ્યાન કરે, એ ભાવોનો ત્યાગ કરે. એટલે આ વાત તો બરાબર સમજાય, કેમ કે જે ભાવ પોતાના નથી એવા ભાવોનો ત્યાગ કરવો એ વાત તો બરાબર સમજાય એમ છે. પણ જે વાત એ બીજી લીટીમાં મૂકી છે એને વધારે સ્પષ્ટ સમજવાની છે કે તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. તેમાં નિયમથી જાણવું જ્ઞાન પ્રત્યાખ્યાન છે એ કઈ રીતે, એ આપણે ટીકામાંથી સમજ્યા કે આત્માનો સ્વભાવ કેવો છે, એ શુદ્ધ નિર્મળ સ્વભાવ છે. એના સ્વભાવની અંદર કોઈ એવો ગુણ નથી કે એ વસ્તુ ગ્રહણ કરે અને ત્યાગ કરે. એના સ્વભાવમાં તો ઉલટો એવો ગુણ છે કે જેને લીધે થઈ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, એવો ગુણ છે કે જેને લીધે થઈ અને એને કંઈ ગ્રહણ કરવું પણ છે નહીં અને ત્યાગવું પણ નથી. આત્મા પોતે અનંત ગુણોનો પિંડ, એમાંથી કંઈ ઓછું થાય નહીં, કંઈ વધે નહીં, એવું ભગવાન આત્માનું સ્વરૂપ છે. એની અંદર કંઈ દાખલ થાય અને કંઈ એમાંથી નીકળે એવું તો થતું નથી, એટલે એને કંઈ ગ્રહણ પણ કરવું નથી અને એને કંઈ ત્યાગવું પણ નથી, એવો આત્માનો સ્વભાવ છે. અને જો એવો આત્માનો સ્વભાવ છે તો પછી એ પ્રત્યાખ્યાન કઈ રીતે છે, તો કે પોતે પોતાના નિજ સ્વભાવ ભાવે પરિણમન કરે છે તો એને કંઈ ગ્રહણ કરવાનું જ થતું નથી અને ગ્રહણ કરવાનું નથી થતું એટલે એ ત્યાગ જ વર્તે છે. પર ભાવોનો ત્યાગ, પર ભાવો થતા જ નથી, વિભાવ ભાવો ઉત્પન્ન થતા જ નથી એટલે પર ભાવોનો ત્યાગ થઈ જાય છે. પર ભાવોનો ત્યાગ કરવાની વાત કરીને પ્રત્યાખ્યાનમાં કરવાનું શું કહ્યું કે બધા ભાવોનો, એ બધા ભાવોને પર જાણીને એનો ત્યાગ, એવું પ્રત્યાખ્યાન, એ ભાવોનું પ્રત્યાખ્યાન કરે છે. જો વસ્તુના પ્રત્યાખ્યાનની વાત જે છે ને એ તો બહુ સ્થૂળ વાત છે. પદાર્થો આપણી આસપાસમાં જેટલા આપણને દેખાય છે, જેટલા પદાર્થો દ્રષ્ટિગોચર થાય છે, જેટલા પદાર્થો આપણને ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવે છે, એ એક પણ આપણા સ્વરૂપને સ્પર્શતા નથી કે એક એક પણ આપણી સાથે આવતા નથી, એટલે કે આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. એનો ત્યાગ કહેતા એના તરફની રૂચિ, એની આસક્તિ છૂટી જાય એટલે એ રીતે એનો ત્યાગ છે. એના તરફનો રાગ છૂટી જાય એટલે એનો ત્યાગ છે. વસ્તુ વસ્તુને સ્થાને છે અને એની રૂચિ છે, એનો રસ છે, તો એ અત્યાગ છે. એટલે પર પદાર્થોની વાત તો બરાબર છે કે એનો ત્યાગ જ છે, એ આત્મામાં છે જ નહીં, આત્માના સ્વરૂપમાં એ વ્યાપતા નથી, પ્રવેશતા નથી. પણ અહીંયા તો સૂક્ષ્મતાથી વાત લીધી છે, સ્થૂળતાથી વાત નથી લીધી, કે પરભાવો, પરભાવોનું અહીંયા પ્રત્યાખ્યાન લીધું. અને પરભાવોના પ્રત્યાખ્યાનમાં તો એમ કહેવામાં આવ્યું કે જ્ઞાની થયો છે ને, એટલે હવે એ પોતે સમજીને, જે જાણનારો થયો છે હવે એ સમજીને પરભાવોનું પ્રત્યાખ્યાન કરે છે. અને પરભાવોની વ્યાખ્યા શું થઈ? તો કે ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવ ભાવ સિવાયના જે કોઈ ભાવ છે, અન્ય ભાવ છે, એ બધા અશુદ્ધ, એ બધા અશુદ્ધ ભાવ છે. અશુદ્ધ ભાવ બે પ્રકારે હોય, એ શુભ અથવા અશુભ રૂપે. એટલે શુભ અને અશુભ બંને ભાવ કે જેને લીધે થઈ અને પુણ્ય અને પાપનો બંધ પડે એવા એ બધા ભાવો, એ પર ભાવ કયા, એ પરને લક્ષ્ય થતા ભાવ કયા, એ આત્માનો શુદ્ધ ભાવ નથી, એ આત્માના ભાવ સિવાય એ અન્ય ભાવ છે. અને એ બધા ભાવને લીધે એને આશ્રવ અને બંધ થાય છે. એટલે એ જ્યારે જ્ઞાની થયો છે તો પછી એવું બરાબર જાણીને સમજીને કે આ બધા ભાવો છે તે પર ભાવ છે, પરને લક્ષ્ય થતા ભાવ છે, એ મારા આત્માના મૂળભૂત સ્વરૂપમાં નથી અને એને લીધે થઈને મને પુણ્ય અને પાપના બંધ થાય છે અને એમ કરતા ભવના ભ્રમણ થાય છે, એટલે એનું પ્રત્યાખ્યાન કરવા માટે આ જ્ઞાની, આ જ્ઞાની થયો જે છે જીવ, એ હવે એ ગુરુને પૂછે છે, સદગુરુને પૂછે છે કે હવે એ પ્રત્યાખ્યાન કઈ રીતે. અને એમાં એમ જણાવ્યું કે એ સૌ ભાવ જે છે, પર ભાવ છે, એને તો તું સમજો અને એનું પ્રત્યાખ્યાન તો તું કરે છે, તો એ પ્રત્યાખ્યાન આ રીતે થાય છે. તો કે જ્ઞાન છે એ જ પ્રત્યાખ્યાન છે, એમ તારે નિયમથી જાણવું. જ્ઞાન છે એ જ પ્રત્યાખ્યાન છે. અને એમ કહેતા ટીકામાં એની સ્પષ્ટતા એ રીતે કરવામાં આવી કે આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, તો એને કંઈ ગ્રહણ કરવું નથી, અને કંઈ ગ્રહણ કરવું નથી એટલે ત્યાગ જ વર્તે છે. એટલે કંઈ ગ્રહણ કરવું નથી એમાં ભાવ પણ આવી ગયા. પર ભાવોનું ગ્રહણ કરવું થતું જ નથી. પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે, પોતાના સ્વભાવ ભાવમાં એ રહ્યો છે, અને એવું થતાં સ્વભાવ ભાવે જ્યારે વર્તે છે, આત્મામાં જ રહ્યો છે, તો બીજો ક્યાં વિભાવ ભાવ ઉત્પન્ન થાય છે? પરના લક્ષે જે ભાવ થવાનું થતું હતું એ હવે થતું જ નથી. એટલે એ રીતે પર ભાવોનું ગ્રહણ કરવું થતું નથી, એટલે પર ભાવ ઉત્પન્ન જ નથી થતા, એમ એ પર ભાવોનું પ્રત્યાખ્યાન છે. એટલે એનો અર્થ એ થયો કે પોતાનું સ્વરૂપ જે છે એવા સ્વરૂપના ભાવે જ્યારે એ રહે છે, તો પોતાનું સ્વરૂપ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો એ જ્ઞાન સ્વરૂપે રહે છે તો એને પ્રત્યાખ્યાન છે. એટલે પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા, તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી, એમ ગાથામાં કહેવામાં આવ્યું. અને ટીકાની અંદર સ્પષ્ટ એ વાત કરવામાં આવી કે સમયે અહીંયા કહેવામાં આવ્યું છે કે એ પહેલા જે જાણનારો છે એ જ ત્યાગ કરનારો છે, બીજો કોઈ ત્યાગ કરનારો નથી, એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાન, ત્યાગના સમયે જ્યારે એ ત્યાગ થાય છે ત્યારે એ પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ, જેનું પ્રત્યાખ્યાન કરવું છે એવા પરભાવો, તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ આત્માને હોવા છતાં, એટલે એ પરભાવોનો ત્યાગ કરનારો એટલે કર્તાપણું થયું, એવો પરભાવોનો ત્યાગ કરનારો, પરભાવના ત્યાગનો કર્તા એવું આત્માને કહેવા છતાં પણ પરમાર્થથી જોવામાં આવે તો ખરેખર શું છે? તો કે પરભાવના ત્યાગના કર્તાપણાનું નામ એને છે નહીં, કેમ કે તે પરભાવના ત્યાગનો કર્તા થતો જ નથી, એનામાં પરભાવ ઉત્પન્ન થતા જ નથી, એટલે પરભાવના ત્યાગના કર્તાપણાનું નામ પણ એ પોતે પામતો નથી, પોતે તો એ નામથી રહિત છે. એટલે એનો અર્થ એ થયો કે એ પોતે પોતાના ભાવે રહ્યો છે, જ્ઞાન સ્વભાવે રહ્યો છે, તો એ ત્યાગનો કરતા પણ નથી, પરભાવના ત્યાગનો કરતા પણ નથી. કેમ કે પરભાવ ગ્રહણ કર્યા હોય તો ત્યાગ કરે ને, પરભાવ જ્યારે એને ગ્રહણ જ નથી કર્યા તો ત્યાગ ક્યાંથી કરે? ભગવાન આત્મા ત્રિકાળ નાયક સ્વભાવ છે, એ હંમેશા શુદ્ધ સ્વરૂપે રહ્યો છે, એમાં કોઈ મલિનતા વ્યાપી નથી, અનાદિનો છે, અનંત કાળમાં એને અનંત પર્યાય કરી, અનંત શરીર ધારણ કર્યા અને અનંતા અનંત એને વિભાવ ભાવ કર્યા. જે જે પર્યાયમાં ગયો એ પર્યાયને અનુરૂપ એણે એવા વિભાવ ભાવમાં પ્રવર્તન કર્યા. તે છતાંય કોઈ પણ એવો વિભાવ ભાવ, કોઈ પણ એ પર્યાયમાં રહ્યો હતો ત્યારનો ખરાબ ભાવ, ગંદો ભાવ, નકામો ભાવ એ કાયમ એના સ્વરૂપમાં પ્રવેશ પામી ગયો છે એમ થયું નથી. એનું સ્વરૂપ તો શુદ્ધ ત્રિકાળ એવું ને એવું જ રહ્યું છે, એની પર્યાય ગમે તે થઈ હોય, તેથી શું એ બધું પર્યાયની ક્ષણિકતાની સાથે એ બધું ચાલ્યું ગયું છે? એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એટલે ભગવાન આત્મામાં કોઈ પરભાવ છે જ નહીં, અને પરભાવ નથી તો પછી પરભાવના ત્યાગની વાત રહેતી નથી, એટલે પરભાવનો ત્યાગનો કરનારો પણ હવે છે એમ કહેવું પણ એ વ્યવહાર નહીંનું કથન છે. ખરેખર તો એ જ્ઞાન સ્વભાવી આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે રહેનારો છે, એટલે એ જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન સ્વભાવે પરિણમતા એને પ્રત્યાખ્યાન જ વર્તે છે. એટલે એમ કહ્યું અહીંયા કે પોતે તો એ નામથી રહિત છે, એ ત્યાગના કર્તાપણાનું એને નામ આપ્યું એવા નામથી રહિત છે, કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે. જ્ઞાન સ્વભાવથી પોતે ચ્યુત થયો નથી, છૂટ્યો નથી, એ જ્ઞાન સ્વભાવી જ રહ્યો છે, એટલે જ્ઞાન સ્વભાવી રહ્યો છે તો એને ક્યારે એના સ્વરૂપમાં એના સ્વભાવમાં એ પરભાવો વ્યાપ્યા જ નથી, પરભાવો ગયા જ નથી, પરભાવો પ્રવેશ પામ્યા જ નથી, એટલે તો હંમેશા જ્ઞાન સ્વભાવી જ રહ્યો છે, શુદ્ધ જ રહ્યો છે, નિર્મળ જ રહ્યો છે. માટે એ જ્ઞાન સ્વભાવ જે છે એ જ પ્રત્યાખ્યાન છે એમ અનુભવ કરવો. આ રીતે શિષ્યને પ્રત્યાખ્યાન અહીંયા સમજાવવામાં આવ્યું છે. આચાર્ય ભગવાનની જે ગાથા છે કુંકુંદાચાર્ય ભગવાનની, એવી એની આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા કરી છે. જેવી ગાથા એવી ટીકા, અદભુત ગાથા અદભુત ટીકા. ભાવાર્થ હવે આપણે લઈએ. અહીંયા ભાવાર્થમાં કહે છે કે આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે, પરભાવના ત્યાગનું કર્તાપણું છે, તે નામ માત્ર છે, ખરેખર એ પરભાવના ત્યાગનું કર્તાપણું નથી, એનામાં પરભાવ છે જ નહીં, એટલે એનો ત્યાગ પણ નથી, પરભાવ ઉત્પન્ન જ નથી થતા, પોતાના સ્વભાવ ભાવે, જ્ઞાન સ્વભાવ ભાવે રહેતા એવા પરભાવ ઉત્પન્ન થતા નથી, એટલે આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું તો નામ માત્ર છે, પોતે તો જ્ઞાન સ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું પછી પરભાવનું ગ્રહણ નહીં, તે જ ત્યાગ છે. જ્યારે એ જ્ઞાની થયો અને સ્વને જ્યારે જાણનારો થયો ત્યારે એને સ્વ સિવાયનું બધું એને પર જણાયું છે, અને સ્વ સિવાય બીજું બધું પર જણાતા એને પોતાના વિભાવ ભાવ જે છે એ પણ પર જણાયા છે. પરના લક્ષે થતું જે જ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન, એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે, એ પર છે. આત્માના ભાવ છે, બરાબર છે, નથી એમ નહીં, છે તો આત્માના ભાવ, પણ એ આત્માના મૂળભૂત ભાવ નથી, એના સ્વરૂપમાં એ નથી, એ ક્ષણિક ભાવ છે. એ વખતે એની યોગ્યતા એવી છે એટલે એ વિભાવ ભાવે પરિણમે છે, અને વિભાવ ભાવે પરિણમે છે તો એ વિભાવ ભાવ થયા અને એ સમયે એવી પર્યાય થઈ. પણ એથી કરીને એ કંઈ એમાં ચાલ્યા ગયા છે અંદરમાં એમ તો છે નહીં, આત્માના સ્વરૂપમાં તો એ જતા નથી, એમ તો પ્રવેશ પામતા નથી. એટલે પરદ્રવ્યને પર જાણ્યું અને પરભાવનું ગ્રહણ નહીં તે જ ત્યાગ છે. પરભાવ આત્મા એ ગ્રહ્યા જ નથી, પરભાવ તો બહારના બહાર જ રહ્યા, એ ગમે તે પર્યાયમાં ગયો, ગમે તેવા ભાવ કર્યા, કનિષ્ઠમાં કનિષ્ઠ, ખરાબમાં ખરાબ, ગંદામાં ગંદા ભાવ કર્યા, નરકમાં ગયો એ પર્યાયમાં એવા ક્રોધના, એવા આર્ત ધ્યાનના, એવા દ્વેષના ખૂબ ભાવ થયા. કેટલો બધો ક્રોધ થતો હશે, કેટલું આર્ત ધ્યાન થતું હશે, આપણને કોઈ સહેજ મારે તો કેટલું બધું દુઃખ લાગે ને કેટલું આર્ત ધ્યાન થાય ને કેટલો એના પ્રત્યે દ્વેષ થાય ને કેટલો ક્રોધ થાય છે. તો ત્યાં નરકમાં એને એક ક્ષણ માત્ર માટે પણ શાંતિ થતી નથી અને દુઃખ 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 દુઃખનું જે વેદન છે તો એવી દશામાં એને કેવા ભાવ થતા હશે. અરે 3 ઇંચનો વિચાર કરો ને પ્રભુ, આ બધા 3 ઇંચને આપણે જોઈએ છીએ એ બધાની કેવી દશા છે, કેવા દુઃખી છે. એક એક જીવ બીજા જીવને ખાઈ જાય, એક જીવ બીજા જીવને જુએ ને એની ઉપર તરાપ મારે, એને હણવા માટે એને દોડે, બિચારાને કેવી તકલીફ. સમુદ્રમાં રહેતા એ નાના જીવો અને મોટા જીવો અને નાના જીવો અને મોટા જીવો ખાઈ જાય ને એ બિચારાને હંમેશા ભયમાં ને ભયમાં જ રહેવું પડે, ખોરાકની શોધમાં ભય અને ભયમાં એમ જ એનું જીવન જાય. હવે એવા જીવનમાં જે ભાવ હોય કેવા હોય, કેવા ભાવ હોય. વર્તમાનમાં આપણે તો સંઘની પચેન્દ્રિય થયા, બધી અનુકૂળતાઓ મળી, તેમ છતાં પણ આપણે પરનું લક્ષ કરી અને સ્વભાવથી ચ્યુત થઈ જઈએ તો પેલાને તો બિચારાને એ સંઘનીપણું પણ નથી અને કેટલી ઉપાધિ, કેટલી તકલીફ, કેટલું દુઃખ એને તો સુભાવે ક્યાંથી થાય. ક્યારેક કોઈક વખતે એને એવો સુભાવ કંઈક થાય અને એમાંથી એ બહાર નીકળે તો નહીં, એમાં ને એમાં જ બિચારા જન્મ લે. આ એકિન્દ્રિયનો વિચાર કરો ને, એકિન્દ્રિયમાં જે આ જીવ પડ્યા છે તમારા બેકયાર્ડની અંદર, આ જે લોન વાવેલી છે ને, એ લોન એક એક ઘાસ, એક એક જીવ છે, એને બિચારાને કેવું, દર અઠવાડિયે તમે એને કાપો ઉપરથી લોન મોર ફેરવી નાખે, કેટલું દુઃખ એ સ્થિતિમાં, કેટલો કેટલો એમને દ્વેષ ને કેટલું દુઃખ થતું હશે. એ બિચારા એમાં ને એમાં ફરી પાછા એવા ભાવને કારણે ત્યાં ત્યાં જન્મ લે છે. આ બધાનો વિચાર કરીએ તો આપણને એમ થાય કે અરે આ મનુષ્યનો જન્મ આમ વેડફાઈ જશે આવી રીતે, અમૂલ્ય ભાવ, આ બધા દુઃખી છે અને હું આટલો બધો અનુકૂળતા સહિત છું અને જો ધર્મ નહીં કરું તો વેડફાઈ જશે, એમ કરીને પાછા વળાય છે. એ બધાને જોઈએ છે તો પાછા વળાય છે. આ નાના મોટા જીવોને જોઈએ છે તો એમ થાય કે આટલા બધા 3 ઇંચ, આટલા બધા એકેન્દ્રિય, એના પ્રમાણમાં મનુષ્ય કેટલા, અબજો જીવોની ના પ્રપોર્શનમાં જોઈએ તો એક જીવ મનુષ્યનો હોય અને એમાં એ પાછું મનુષ્યની અંદર પણ કેવું મનુષ્યપણું, બધાને ક્યાં આટલી અનુકૂળતા હોય છે, બધાને ક્યાં આટલી સમજણ હોય છે. આવું જૈન દર્શન મળ્યું હોય, આટલી સમજણ મળી હોય અને આપણે આપણો સમય આમ વેડફી નાખીએ. પ્રભુ જો સમય જાય છે એ આવતો નથી, બીજું બધું આવે ને જાય, લક્ષ્મી પૈસો ધન આ બધું તો આવે અને જાય, બંને થાય, એમાં આવવું ને જવું બંને થાય છે, પણ સમય માત્ર જાય છે, સમય આવતો નથી. આ તરફ ખૂબ ધ્યાન આપવા જેવું છે અને એનો વિચાર કરવા જેવો છે. અહીંયા કહે છે કે આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામ માત્ર છે, પોતે તો જ્ઞાન સ્વભાવ છે. કેવી સુંદર વાત કરી છે, આત્મા પોતે જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનનો દરિયો છે, એનામાં બીજું કંઈ નથી, માત્ર એ જ્ઞાન સ્વભાવ, જ્ઞાન કરવાવાળો છે, એ બીજું કંઈ કરવા વાળો નથી, બીજા કોઈનો એ કરતા પણ નથી, બીજા કોઈનો એ ભોગતા પણ નથી, પોતે પોતાના સ્વભાવમાંથી આવતા આનંદને ભોગવનારો ભોગતા છે, એવો એ જ્ઞાન સ્વભાવ છે. એણે પરદ્રવ્યને પર જાણ્યું છે, જે પર છે તેને પર જાણ્યું છે, એટલે યથાર્થ એને જ્ઞાન થયું છે, એટલે એને પરને પર જાણ્યું છે, સ્વથી જુદું ભિન્ન જાણ્યું છે. અને પછી પરભાવનું ગ્રહણ નથી થતું એટલે પરના લક્ષે ભાવ થતો જ નથી અને પોતે પોતાના સ્વભાવે જ રહે છે, તો એ રીતે એ પરભાવનું ગ્રહણ નહીં થતા એનો ત્યાગ છે. એટલે એ રીતે સ્થિર થયેલું જ્ઞાન, પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મામાં એ સ્થિરતા કરે છે, એનો અર્થ જ એ પ્રત્યાખ્યાન છે. એનો અર્થ એ પ્રત્યાખ્યાન થાય છે, પછખાણ થાય છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ જ નથી અને એ જ એ પ્રત્યાખ્યાન છે. તો અહીંયા આ 34મી ગાથાનો ભાવાર્થ આપણે લીધો. હવે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ 34મી ગાથા ઉપર જે પ્રવચનો આપ્યા એમાંથી પ્રવચન રત્નાકર રચાયા છે, એમાં પ્રવચન રત્નાકર ભાગ બીજો, પ્રવચન રત્નાકર ભાગ બીજો એના પાના નંબર 163, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 175, પાના નંબર 163, અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 175, એમાં બીજો પેરેગ્રાફ, એમાં કહે છે કે અનંત અનંત આનંદ, અનંત શાંતિ આદિ એક એક એમ અનંત ગુણોનો સમાજ અંદર છે. અંદર એટલે આત્મામાં અનંત ગુણરૂપી સામ્રાજ્યનો સ્વામી આત્મા છે. એ મૂળ વસ્તુ આત્મા પ્રત્યક્ષ છે, પણ પર્યાય બુદ્ધિથી, રાગ બુદ્ધિથી તે આખી વસ્તુ આવરણમાં છે. અહીંયા પહેલેથી વાત કરવી છે ને, એટલે એને જ્યારે જ્ઞાન નથી ત્યારે એની દશા કેવી છે. છે તો અનંત ગુણોનો પીઠ, ભગવાન આત્મા એનો સ્વામી છે, છતાં પણ એ આખી વસ્તુ એને ઢંકાયેલી પડી છે. કેમ ઢંકાયેલી પડી છે? કેમ કે એની દ્રષ્ટિ છે એના તરફ જતી નથી, આત્મા તરફ દ્રષ્ટિ નથી જતી, અને એની દ્રષ્ટિ તો બહારમાં રહી છે. એને રાગ બુદ્ધિથી એ તો પર્યાય તરફ લક્ષ કરીને બેઠો છે. પર્યાયનું લક્ષ થયું છે એટલે એને આત્મા નથી દેખાતો, આત્મા જણાતો નથી. પણ શું જણાય છે? તો કે એની પર્યાયને એને અનુરૂપ શરીર છે એ બધું દેખાય છે. એટલે પર્યાય બુદ્ધિથી, રાગ બુદ્ધિથી એ આખી વસ્તુ આવરણમાં છે. અહીં પહેલેથી જ ઉપાડ્યું છે કે આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય એમ શરૂઆત કરી છે ને, એટલે કહે છે કે એમાં આત્મા પ્રત્યક્ષ પ્રભુ છે એમ બતાવ્યું છે. સમ્યક જ્ઞાનરૂપી નેત્રમાં પ્રભુ પ્રત્યક્ષ દેખાય એવો તે આત્મા છે. અને આવો આત્મા પોતાના સ્વભાવ વડે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા, અર્થાંત કર્મના નિમિત્તના સંગે થતા વિભાવ ભાવોમાં વ્યાપ્ત છે જ નહીં. ખરેખર એ વિભાવ ભાવમાં આત્મા વ્યાપતો નથી કે વિભાવ ભાવો આત્મામાં વ્યાપતા નથી, એ બંને જુદા જ રહ્યા છે. જે સમયે એવા વિભાવ ભાવ થયા છે એ સમયે પણ એ સમયની પર્યાયમાં છે, એ મૂળભૂત સ્વરૂપમાં નથી. એટલે એ એનાથી જુદા જ રહ્યા છે, એમાં એ વ્યાપ્ત છે જ નહીં. આ જ્ઞાન સ્વભાવી આત્મા રાગના વિકલ્પપણે, વ્યવહાર રત્નત્રયના વિકલ્પપણે વ્યાપીને રહેવાને થવાને લાયક જ નથી. જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવે જ રહ્યો છે, એ રાગરૂપે થતો નથી, રાગરૂપે એ વ્યાપતો નથી, એ વિકલ્પપણે થતો નથી, એ રાગ કે દ્વેષના કોઈપણ વિકલ્પપણે ભગવાન આત્મા થતો જ નથી, અને રાગ દ્વેષના વિકલ્પો એનામાં વ્યાપતા નથી, કોઈ વિકલ્પ આત્મામાં નથી. અને વિકલ્પ સાથે રહેલા એ રાગ દ્વેષના ભાવ એ અન્ય ભાવ છે, વિભાવ ભાવ છે, એ શુભ હોય કે અશુભ ભાવ હોય, એ કોઈ આત્મામાં વ્યાપતા નથી. એટલે બહુ સ્પષ્ટ અહીંયા કહ્યું છે કે આ જ્ઞાન સ્વભાવી આત્મા રાગના વિકલ્પપણે, વ્યવહાર રત્નત્રયના વિકલ્પપણે વ્યાપીને રહેવાને થવાને લાયક જ નથી. તો અહીંયા તો વ્યવહાર રત્નત્રયને પણ વિકલ્પ કહી દીધો, વ્યવહાર રત્નત્રયને પણ વિકલ્પ કહ્યો. નિશ્ચય રત્નત્રય જે છે એ ભાવે પોતે રહ્યો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ રત્નત્રય નિશ્ચયથી એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહ્યો છે. એ ત્રણ ભાવ છે, ખરેખર ત્રણ નથી, એ ત્રણ એક રૂપે છે. ત્રણ તો આપણે સમજવા માટે કહીએ છીએ, પણ જ્યારે એ આત્મા પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે તો ત્યારે એવા ત્રણ ભાવ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે કહેવામાં આવે છે, એ એક રૂપ છે, એ એક રૂપ છે, અનુભવાય છે. એક રૂપ આત્માનું જ અનુભવન થાય છે. આગળ અહીંયા કહે છે કે વિકારપણે થવું એવો આત્માનો સ્વભાવ જ નથી. આત્માના સ્વભાવમાં કોઈ વિકારીપણું છે જ નહીં. આત્માનો સ્વભાવ વિકારપણે થવાને યોગ્ય છે જ નહીં. તો શું છે? તો કે એ તો પરમને કારણે એ પર્યાયમાં થાય છે. વિકારીપણે જે થવું એ તો પર્યાયમાં છે. એટલે પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવને જાણીને કે જે શુદ્ધ જ રહે છે, ત્રિકાળ શુદ્ધ છે, એને એમ જાણીને એ રાગને પરપણે જાણી સ્વરૂપમાં ઠરવું તે પ્રત્યાખ્યાન છે, એવો નિર્ણય થાય છે. અહીંયા પ્રશ્ન કર્યો, અમે તો માનીએ છીએ કે ભગવાનના દર્શન કરીએ, યાત્રા કરીએ એટલે ધર્મ થાય, તમે તો ના પાડો છો. ગુરુદેવ બહુ સરસ જવાબ છે, ભાઈ ભગવાન તો ભગવાન પોતે અંદર બિરાજે છે, તેને જાણવાથી દેખવાથી ધર્મ થાય છે, પરંતુ પર ભગવાનને દેખવાથી ધર્મ ન થાય, શુભ રાગ થાય. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એને જોવાથી શુભ ભાવ થાય, અને શુભ ભાવ છે એ પુણ્ય બંધનું કારણ છે. એને દેખવાથી શુદ્ધ ભાવ નથી થતો. શુદ્ધ ભાવ તો નિજ સ્વરૂપ પર દ્રષ્ટિ કરતા શુદ્ધ ભાવ થાય. ભગવાનને પણ એમ જ થયું હતું. ભગવાન ભગવાન થયા, આપણે જેને ભગવાન કહીએ, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, એમણે એ કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ કર્યું? એ કોઈ બીજા તરફ દ્રષ્ટિ કરીને પ્રગટ કર્યું એમ નથી. એ પોતે પોતાના સ્વરૂપમાં ગયા, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતાના નિજ સ્વરૂપમાં એમણે સ્થિરતા કરી અને એમણે એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. એટલે એમણે પણ એ જ રીતે શુદ્ધિની વૃદ્ધિ કરતા કરતા પૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત કરી છે. એટલે માર્ગ એ જ છે, અને એમને માટે સ્વ એ પોતે પોતાનું સ્વરૂપ છે, તે સ્વ છે, અને આપણે બધા એમને માટે પર છીએ. અને એ જ રીતે દરેક જીવને માટે એનો પોતાનો આત્મા છે, તે જ સ્વ છે, એ સિવાય અન્ય બધું પર છે. એટલે એમાં અન્યની અંદર ગમે તે હોય બધા પર છે. એટલે પર ભગવાનને દેખવાથી ધર્મ ન થાય. ધર્મ એટલે એ મોક્ષનો માર્ગ નથી બનતો, એ જોવાથી શુભ ભાવ થાય છે. શુભ ભાવ છે ત્યાં મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ કેટલો છે? મોક્ષ માર્ગ તો જ્યારે તે પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે શુદ્ધ ભાવમાં, એટલો મોક્ષ માર્ગ છે. અને એવા પોતાના સ્વરૂપમાં રહેવાના ભાવને છોડીને એ જ્યારે બહાર આવે છે ત્યારે એને શુભ ભાવ હોય છે. જે મોક્ષાર્થી છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવું છે, એવો મોક્ષુ મોક્ષાર્થી, એને જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં નથી ત્યારે એને શુભ ભાવ જ આવે. બહારમાં છે ત્યારે એને શુભ ભાવ જ આવે છે. અને શુભ ભાવ આવે છે તો ભગવાન તરફ એને વિનયનો, પૂજાનો, ભક્તિનો, સ્તુતિનો એવો ભાવ આવ્યા વિના રહેતો જ નથી. એવા ભાવ જ આવે છે. પણ એવા ભાવ આવે છે તો એ ભાવ શુભ ભાવ છે, અને ત્યાંથી પાછો એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને સ્વરૂપમાં સ્થિરતા કરે છે. એ મોક્ષ માર્ગ એટલે એ વખતે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને બહાર જ્યારે હોય છે ત્યારે શુભ ભાવ છે, એને લીધે થઈને પુણ્યનો બંધ પડે છે. એટલે જેટલો શુદ્ધ ભાવ છે એ શુદ્ધ ભાવને ધર્મ કહેવામાં આવ્યો છે, અને શુદ્ધ ભાવની સાથે રહેલો જે શુભ ભાવ છે એ શુભ ભાવ એ પુણ્યબંધનું કારણ છે. એટલે શુદ્ધભાવ એકલો હોતો જ નથી, કોઈને ક્યારેય શુદ્ધભાવ એકલો હોય નહીં, સાથે શુભભાવ હોય છે અને શુભભાવને કારણે પુણ્યનો બંધ થાય છે. પૂર્ણતા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી શુદ્ધનો પુરુષાર્થ વર્તે અને શુદ્ધના પુરુષાર્થની સાથે શુભભાવ હોય 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 ને હોય જ છે. એ સાતમે છઠ્ઠે ગુણસ્થાને રહેલા મુનિને પોતે સ્થિરતા નથી કરતા તો પછી શું છે? પોતે સ્થિરતા નથી કરતા તો બારમાં આવે છે ત્યારે શુભભાવ જ હોય છે અને એમ જ હોય. જો શુભભાવ ન હોય તો સમજવું કે એ સમ્યક દ્રષ્ટિ પણ નથી, એ ધ્યાનમાં પણ નથી, એને કોઈ મોક્ષનો માર્ગ નથી. શુભભાવ જ હોય તો એ આત્માનું લક્ષ્ય કરીને રહ્યો હોય નિર્વિકલ્પ ધ્યાનમાં, અને જો એ સ્વરૂપમાં જતો હોય તો બારમાં આવે ત્યારે એને શુભભાવ હોય હોય ને હોય જ, એમાં કોઈ નવી વાત નથી. પણ એવા શુભભાવ છે એને ધર્મ ન મનાય, એ આત્મામાં જવાનો પ્રયત્ન કરે ને એ વખતે પણ વિકલ્પથી શરૂઆત થાય. પહેલા એવા પોતે શુદ્ધ છે એવા એને વિકલ્પ હોય, અને એવા વિકલ્પ સાથે જ્યારે એ નિર્વિકલ્પ થાય અને માત્ર પોતે પોતાના સ્વભાવ ભાવે રહી જાય છે, એ વખતનો વચ્ચેનો જે સમય છે એને શુભ ભાવનો છે, એટલે એને ઘણા પુણ્યનો બંધ પડે છે, ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ પડે છે. પોતે ત્રિકાળ નાયક છે, શુદ્ધ છે એવા વિકલ્પ સહિત જ્યારે એ વિકલ્પ બહાર રહે અને પોતે અંદરમાં ચાલ્યો જાય છે, એ વખતનો જે સમય છે એ વખતે એને ઘણા પુણ્યનો બંધ પડે છે. પછી જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે શુદ્ધ ભાવમાં રહ્યો છે, એ વખતે સંવરની દશા વર્તે છે, અને એમ સંવર થતા એને પછી કોઈ આશ્રવ થતા નથી, બંધ થતા નથી. એટલે એટલો જે કાળ છે એ શુદ્ધિની વૃદ્ધિનો કાળ છે, એ કર્મરહિત થવાની દશાનો કાળ છે, ઘણી નિર્જરા થાય છે અને એ મોક્ષ માર્ગ છે. અને એમ કરતા એમ આગળ વધતા શુદ્ધિની વૃદ્ધિ થતા જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે તો એ શ્રેણી ચડે છે એમ આપણે કહીએ છીએ, અને પછી આગળ વધતા એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એ મોક્ષનો માર્ગ તો શુદ્ધ ભાવે રહેવું એ મોક્ષ માર્ગ છે. એમાં સાથે શુભ ભાવ હોય એટલે શુભ ભાવને શુભ જાણવો, શુદ્ધ ભાવને ધર્મ જાણવો. શુદ્ધ ભાવ છે એ જ મોક્ષનું કારણ છે, શુભ ભાવ મોક્ષનું કારણ નથી. આમાં બરાબર સમજવું, અને આમ નામ એમ નહીં બોલી નાખવું કોઈએ કે લો તમે ભગવાનને પણ પર કહી દીધા, અને પર ભગવાનને જોવાથી કેમ ન થાય, ભગવાનને જોઈએ તો આપણને એમ ખ્યાલ આવે ને કે આપણે પણ એવા થવું છે વગેરે વગેરે બધી વાત. હા વાત બરાબર છે, પણ એ કંઈ શુદ્ધ ભાવ થોડો થયો, એ બધો શુભ ભાવ થયો. ભગવાનને જોવાથી એ થાય એની વાત અત્યારે નથી કરતા, આપણે શુદ્ધ ભાવ અને શુભ ભાવ એ શું છે એ સમજાવી રહ્યા છીએ. પણ કેટલાક લોકો એ સમજતા નથી, અભ્યાસ ન હોય ને એટલે આવી દલીલો કરે. એટલે પહેલાથી જ વાત કરી દઉં છું કે ભગવાનને દેખવાથી ધર્મ ન થાય, જે અહીંયા કહ્યું છે ને પર ભગવાનને દેખવાથી ધર્મ ન થાય, એનો અર્થ એ કહેવો છે કે શુભ ભાવ છે. ભગવાનની સ્તુતિ વંદન પૂજા એ બધો શુભ ભાવ છે, અને ભગવાન પાસે આપણે જઈએ ત્યારે એવો શુભ ભાવ જ હોય, સમોસરણમાં જઈએ ત્યારે પણ શુભ ભાવ જ હોય, પ્રભુ પ્રત્યે એવા વિનય ભક્તિના જ ભાવ હોય 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 ને હોય જ. અને એ શુભ ભાવ છે એ કંઈ ધર્મનું કારણ નથી. ધર્મનો અર્થ આપણે સમજીએ છીએ કે શુદ્ધ ભાવ રૂપે રહી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તવું, એવા ધર્મનું એ કારણ નથી. એ માટે તો એને પોતાના સ્વરૂપમાં શુદ્ધ ભાવે રહેવું પડે. એટલે આમ શુભ ભાવ અને શુદ્ધ ભાવનો તફાવત સમજવાનો છે. ભગવાને પણ એમ જ કર્યું છે, ભગવાન પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે, પોતાના સ્વરૂપમાં જ એમણે પુરુષાર્થ કર્યો છે, એ કોઈ બીજાના સ્વરૂપમાં જઈને એમણે પુરુષાર્થ નથી કર્યો, પરના લક્ષે એમણે પણ પુરુષાર્થ નથી કર્યો અને આપણે પણ એ નથી કરવાનો, એવું ભગવાનની વાણીમાં આવ્યું છે. ભગવાને એ જણાવ્યું છે તીર્થંકરની એ દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું છે કે તું તારા નિજ સ્વરૂપમાં શુદ્ધ ભાવમાં જા અને ત્યાં સ્થિરતા કર, એ મોક્ષનો માર્ગ છે. એટલે અહીંયા સમજણ ન હોય, ઓછું હોય તો જરાક શાંતિ રાખવી, સમજવાનો પ્રયત્ન કરવો. તો અહીંયા કહે છે આગળ કે આ ભગવાન આત્મા, અહીંયા પોતાના આત્માની વાત કરવી છે, એ આ ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, નિજ સ્વરૂપની વાત કરીએ, જ્ઞાતા દ્રષ્ટા છે, તે અન્ય દ્રવ્યના સ્વભાવથી ઉત્પન્ન થતા વિભાવોમાં એટલે દયા દાન વ્રત આદિ વિકલ્પોમાં પોતાના સ્વભાવ વડે વ્યાપ્ત થતો નથી. કોઈ પણ વિભાવ ભાવ એ ગમે તેવો શુભ હોય, દયાનો હોય કે વ્રતનો તપનો હોય, એ બધા વિકલ્પ સહિતના જે શુભ ભાવ છે એવા શુભ ભાવ પણ એ વ્યાપતો નથી, એટલે અથવા તો એ શુભ ભાવ આત્મામાં વ્યાપતો નથી એમ અહીંયા જણાવવું છે. એટલે એ બધા અને બીજા અશુભ ભાવો એ બધા એને બધાને પર જાણી અને એનો ત્યાગ કરે છે. માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપ જે છે એમાં જ એને રહેવું છે, એવો એ જ્ઞાની થયો છે. એટલે એ જ્ઞાની છે એ બધા પરભાવોનો ત્યાગ કરનારો છે અને એ ત્યાગ કરે છે એ પ્રત્યાખ્યાન છે, એ પ્રત્યાખ્યાન છે એની વાત કરી છે. કે તેથી તેને પરપણે જાણીને જ્ઞાની ત્યાગે છે, એટલે કે અંદર સ્વભાવમાં સ્થિર થાય છે, એટલે તેને ત્યાગે છે એમ કહેવામાં આવે છે. વિકારી ભાવ આત્માના સ્વભાવ વડે વ્યાપ્ત થવાને લાયક નથી, તેથી તેને પરપણે જાણવા એ જ તેનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. આ ધર્મ અને ધર્મની રીત છે. એના પછી પાના નંબર 164 ઉપર બીજો પેરેગ્રાફ, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 176 અને પ્રવચન રત્નાકર ભાગ બીજો પાના નંબર 164 એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. આપણે મૂળ ટીકાની અંદર જે વાત આવી છે ને એ જ બધાનો જે ગુરુદેવે જે રીતે વિચાર વિસ્તાર કર્યો છે ને એ આપણે કરી રહ્યા છીએ. એટલે ટીકા આપણે કરી છે એટલે આપણે માનીએ છીએ કે ટીકાના બધા વાક્યો આપણને યાદ છે. અહીંયા જે જે અવતરણ ચિહ્નમાં મૂકેલું છે એ મૂળ ટીકામાંથી લીધેલું વાક્ય છે. હવે એનો અર્થ તરીકે જે હોય એ બાકીનો બધો વિસ્તાર ગુરુદેવે કરેલો છે. તો જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી. એટલે શું ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વભાવમાં વિભાવ વિકલ્પ વ્યાપવાને લાયક નથી. વિભાવ વિકલ્પ, વિકલ્પ સહિતના એ વિભાવ ભાવ એ આ જ્ઞાન સ્વરૂપ સ્વભાવ છે આત્માનો, એમાં એ વ્યાપી શકે એવા નથી, એનામાં કોઈ એવી લાયકાત નથી કે એ જ્ઞાન સ્વભાવમાં વ્યાપે. જ્ઞાન સ્વભાવમાં એ વિકલ્પો વ્યાપે એવી એમની કોઈ યોગ્યતા લાયકાત છે જ નહીં, વ્યાપી શકે જ નહીં. આમ જે જાણનારે જાણ્યું તે જ જાણનાર વિભાવને છોડે છે. આ પ્રકારે જેને જાણ્યું, આ પ્રકારે જેને જ્ઞાન થયું, તેના વિભાવ વિકલ્પ ભાવ જે છે તે મારામાં વ્યાપતા નથી, એ પર્યાયમાં રહે છે, એ ક્ષણિક ભાવ છે. એવું જે જાણનારો છે એ જ પછી વિભાવને છોડે છે કે ના, એટલે વિભાવ મારા નથી, એ મારું મૂળ સ્વરૂપ નથી, તો મારા સ્વરૂપ સિવાયની બીજી વાત મને જોઈએ નહીં, મારામાં એ નથી. મારામાં એટલે હું ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી નાયક છું, પરમ પારિણામિક ભાવ, એની અંદર કોઈ આવા વિભાવ ભાવ નથી, અને એટલા માટે હવે એ મને જોઈએ જ નહીં. એ જે કંઈ છે પર્યાયમાં છે તો મારે પર્યાયમાં હવે એ ન જોઈએ, પર્યાયમાં પણ મારે તો મારા શુદ્ધ ભાવે જ રહેવું છે. એવો જેને નિર્ણય થયો છે અને એ જે પ્રયત્ન કરે છે એની અહીંયા વાત લીધી છે કે આમ જે જાણનારે જાણ્યું તે જ જાણનાર વિભાવને છોડે છે, અર્થાત તે રૂપે પરિણમતો નથી, વિભાવ રૂપે પરિણમતો નથી. એનો અર્થ એ કે વિભાવને છોડે છે, તેને રાગનો ત્યાગનાર કહે છે. એણે રાગને ત્યાગ્યો છે. જાણનાર જુદો અને ત્યાગનાર જુદો એમ નથી, જે જાણે છે એ જ ત્યાગ કરે છે. મારા જ્ઞાન સ્વભાવમાં રાગ વ્યાપ્ત થાય એવો રાગનો સ્વભાવ નથી. આ વિકલ્પ ભાવ, વિભાવ ભાવ કહો કે રાગ કહો, એ બધું એક જ છે, કે દ્વેષ કહો, એ બધા ભાવો કયા છે? એ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, અન્ય ભાવ છે, અશુદ્ધ ભાવ છે, આત્મા સિવાયના છે. એટલે એ રાગ વ્યાપ્ત થાય, મારા જ્ઞાન સ્વભાવમાં એ રાગ વ્યાપ્ત થાય એવો રાગનો સ્વભાવ નથી. રાગનામાં એવી કોઈ તાકાત નથી, રાગમાં એવી કોઈ લાયકાત નથી, યોગ્યતા નથી. એટલે એ મારા જ્ઞાન સ્વભાવમાં વ્યાપી શકે જ નહીં. અને મારો પણ સ્વભાવ એવો છે કે રાગ મારામાં વ્યાપે નહીં. મારા સ્વભાવમાં પણ એ પડ્યું છે. એવું પડ્યું છે, શું પડ્યું છે? કેવા ગુણો પડ્યા છે કે જેને લીધે થઈ અને અન્ય કંઈ મારામાં વ્યાપે નહીં. મારા ગુણો જે છે તે જ મારામાં રહ્યા છે, અન્ય મારામાં વ્યાપે નહીં. આમ જ્યાં રાગને ભિન્ન પરપણે જાણ્યો ત્યાં તેના તરફનું લક્ષ રહ્યું નહીં અને સ્વભાવમાં જ દ્રષ્ટિ સ્થિર થઈ. જો કેવા ભાવ આવવા જોઈએ, આખો દિવસ અભ્યાસ કરીએ ને શાસ્ત્રનો ત્યારે આ ભાવ આવે. દિવસમાં જ ઓછામાં ઓછા 7-8 કલાક આ કરીએ ત્યારે આવા ભાવ આવે. રાગને ભિન્ન કરવો છે ને પ્રભુ, તો રાગને ભિન્ન આમ નહીં થાય. રાગને ભિન્ન કરવો છે તો એમ રાગ ભિન્ન નહીં થાય. એના તરફનું અહીંયા તો લક્ષ જ રહેતું નથી જ્ઞાનીને. આપણે તો પુસ્તક બંધ કરીએ અને તરત પાછા જાત જાતના રાગમાં જોડાઈ જઈએ છીએ. એમ નહીં ચાલે પ્રભુ. કેવો ભાવ અહીંયા મૂક્યો છે, કેટલી સુંદર વાત મૂકી છે કે એવો વિચાર કર્યા જ કરીએ, મનોમંથન એના ઉપર ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે, તો પછી એ વિકલ્પો અને રાગ બધું ઓછું થાય. વિકલ્પ કંઈ એમનેમ જશે, અનાદિથી એ જ કરતા આવ્યા છીએ, તો પછી વિકલ્પ જશે કેવી રીતે? રાગ મારે નથી જોઈતું તો રાગ કંઈ પકડીને કાઢી નાખાય છે? કોઈ એનું ઇન્જેક્શન આવે છે કે આપી દઈએ એટલે રાગ જતો રહે? હા, કોઈ ગોળી આવે છે, કોઈ કેપ્સ્યુલ આવે છે, કોઈ આપી દઈએ એટલે રાગ નીકળી જાય? પ્રભુ એમ નથી જતો. સ્વરૂપનું જ્યાં સુધી લક્ષ નથી થતું, પોતાના નિજ સ્વરૂપનું મહાત્મા નથી આવતું, ત્યાં સુધી એની દ્રષ્ટિ કરતો નથી ને એના તરફનો પુરુષાર્થ વર્તતો નથી. અને એવો પુરુષાર્થ નથી વર્તતો તો બારમાં ને બારમાં રાગ કર્યા કરે છે. રાગ કરવાના તો અનેક કારણ છે, કોઈ વસ્તુ પદાર્થની પણ જરૂર નથી. બેઠો બેઠો મનથી વિચાર કર્યા કરે ને રાગ કર્યા કરે, કોઈ પદાર્થ હોય નહીં, વિચાર વિકલ્પ કર્યા કરે ને રાગ કર્યા કરે. અહીંયા બહુ સુંદર વાત મૂકી, મારા જ્ઞાન સ્વભાવમાં રાગ વ્યાપ્ત થાય એવો રાગનો સ્વભાવ નથી. આવો નિર્ણય જેને થયો છે એની શું વાત કરવી? અને મારો પણ સ્વભાવ એવો નથી કે રાગ મારામાં વ્યાપે. બસ આ વાતને લઈને બેસી જવા જેવું છે આજે આખી રાત. આમ જ્યાં રાગને ભિન્ન પરપણે જાણ્યો ત્યાં તેના તરફનું લક્ષ રહ્યું નહીં અને સ્વભાવમાં જ દ્રષ્ટિ સ્થિર થઈ. જો સોગાનીજીને આ જ વાત હતી કે રાગ મારામાં વ્યાપે જ નહીં, રાગ મારાથી તદ્દન ભિન્ન છે, આ વાત લઈ અને એ સુનગઢમાં સમિતિની રૂમમાં બેસી ગયા રાત્રે, તો સવાર પડતા એ સમ્યક દર્શન પ્રગટ કરીને ઉઠ્યા. આટલી જ વાત હતી. રાગ મારામાં, રાગ મારાથી જુદો, રાગ મારામાં હોય, રાગ મારામાં ક્યાંથી વ્યાપે? હું રાગથી તદ્દન ભિન્ન છું, મારું સ્વરૂપ જ એવું છે કે એમાં રાગ વ્યાપી શકે નહીં. રાગનો સ્વભાવ એવો નથી કે મારામાં વ્યાપે. બસ આ જ વાત ઉપર એમને સમ્યક દર્શન પ્રગટ કર્યું. એટલે અમને આ વાત યાદ આવી કે પ્રભુ આવા 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 ભાવ, આવા વાક્ય પણ આપણને રટણમાં આવે ને તો પણ ઘણું છે. આખો દિવસ અભ્યાસ કરીએ ત્યારે ક્યારેક આવા વાક્ય મળી જાય છે અને એ પછી રટણ કરવા લાયક હોય છે. આમ જ્યાં રાગને ભિન્ન પણે જાણ્યો ત્યાં તેના તરફનું લક્ષ રહ્યું નહીં અને સ્વભાવમાં જ દ્રષ્ટિ સ્થિર થઈ. આને પછખાણ એટલે જાણનારે રાગનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. બાકી આનો પછખાણ અને તેનો પછખાણ એમ વિકલ્પો કરે એ બધો સંસાર છે. આના પછખાણ લીધા ને તેના પછખાણ લીધા ને બધા કર્યા કરે છે ને, પછખાણો લીધા કરે છે ને, આ ખોરાકના ને પાણીના ને આના ને તેના ને પાછા દિવસ દરમિયાનમાં થોડી થોડી વખતના પછખાણ લે, બે કલાક માટે આના પછખાણ ને, એક કલાક માટે આના પછખાણ ને, હવે પાણી પીને બેઠો હોય ને પછી કે બે કલાક માટે હવે પાણીના ચોવીયાર, બે કલાક આમે ક્યાં તરસ લાગવાની હતી? ભલે માણસ શુક્રા તારી જાતને છેતરે છે, અંદર જાને આત્મામાં જાને પ્રભુ. હજી એને તો શુભની દ્રષ્ટિ પડી છે ને, રાગ છે ને એને, એને એને પુણ્યનો રાગ એટલો બધો વર્તે છે, પુણ્યની એટલી રૂચિ છે કે આ કરીશ તો મને પુણ્ય થશે, આ કરીશ તો પુણ્ય થશે, એટલે જાત જાતના નાના મોટા પછખાણો લીધા કરે છે. પણ એમ નથી થતું કે આ બધા બંધાવાના કારણ છે, અંદર આત્મામાં જઈએ તો છૂટવાનું કારણ થાય છે, એટલી વાત નથી સમજતો હરે પ્રભુ. હવે આગળ આપણે લઈએ, પારા નંબર 165 ઉપર ત્રીજો પેરેગ્રાફ, કોમ્પ્યુટરમાં પેજ નંબર 177, એમાં એના ઉપર ત્રીજો પેરેગ્રાફ, એમાં કહે છે અહીંયા કે જેને ભગવાન જ્ઞાતા દ્રષ્ટા વસ્તુનો પોતાની નિર્મળ જ્ઞાન પર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ થયો કે આ આત્મા છે, જેને ભગવાન જ્ઞાતા દ્રષ્ટા વસ્તુનો પોતાની નિર્મળ જ્ઞાન પર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ થયો કે આ આત્મા છે. એટલે સમ્યક દર્શન થયું ને એને અનુભવ થયો કે હું આ ત્રિકાળી ભગવાન આત્મા, આ આત્મા, એવો જેને અનુભવ થયો છે એની વાત કરે છે. તેને હવે પ્રત્યાખ્યાન કેમ થાય એવા પ્રશ્નના ઉત્તર રૂપે અહીંયા કહેવામાં આવ્યું છે, એનો હવે ઉત્તર આપે છે. કેમ કે મૂળ શરૂઆત એ રીતે થઈ ને, જ્ઞાન થયું પછી એ પ્રશ્ન થયો કે પ્રત્યાખ્યાન કઈ રીતે છે, એટલે ત્યાંથી લઈને ફરી વાત કરી છે અહીંયા કે જેણે અંદરમાં જાણ્યું કે રાગ અને ચૈતન્ય સ્વભાવ ભિન્ન ભિન્ન છે, રાગ અને ચૈતન્ય સ્વભાવ પોતાનો એ બંને ભિન્ન છે એવું જેણે જાણ્યું, રાગપણે થવું એ મારું સ્વરૂપ નથી અને મારા સ્વભાવપણે થવું એ રાગનું સ્વરૂપ નથી. જો ફરી ફરીને આ વાત આવે છે, બહુ જ રડતા કરવા જેવી છે, આનો જ વિચાર કરવા જેવો છે. ફરીથી કહું કે આ વાતને લઈને આખી રાત બેસી જશો તો સવારે તમે પણ સોગાનીની જેમ, સોગાનીજી છે ને એમણે જે રીતે કર્યું એમ તમે પણ સમ્યક દર્શન પ્રગટ કરો તો એમાં કોઈ નવાઈ નથી. રાગપણે થવું એ મારું સ્વરૂપ નથી, અને મારા સ્વભાવપણે થવું એ રાગનું સ્વરૂપ નથી, એ મારાથી ભિન્ન છે, રાગ મારાથી ભિન્ન છે. આટલી જ વાત છે. એ જાણનારો રાગને ભિન્ન જાણી તેને ત્યાગે છે, પરંતુ રાગને ત્યાગે છે એ તો કથન માત્ર છે. કારણ કે રાગના ત્યાગનું કર્તાપણું પરમાર્થે જીવને નથી. રાગ ક્યાં એનો છે? રાગનો કર્તા એ ક્યાં છે? પરમાર્થથી જોવા જઈએ તો રાગનો એ કર્તા છે જ નહીં. એટલે એનો રાગનો ત્યાગ કઈ રીતે રાગનો ત્યાગ છે? ત્યાગ તો ક્યારે કરાય? કે પોતાની પાસે હોય તો ત્યાગ કરે કે એમને ત્યાગ કરે? રાગ પોતામાં હોય તો ત્યાગે ને, અંદર તો સ્વરૂપમાં તો રાગ છે જ નહીં, તો પછી ત્યાગવાનો ક્યાં સવાલ આવ્યો? એટલે કહે છે કે પરંતુ રાગને ત્યાગે છે એ તો કથન માત્ર છે. કારણ કે રાગના ત્યાગનું કર્તાપણું પરમાર્થે જીવને નથી. રાગનો ત્યાગ કરવા વાળો એ નથી એમ કે છે. રાગના ત્યાગનું કર્તાપણું કઈ અપેક્ષા લીધી છે? પરમાર્થથી વાત લીધી છે અહીંયા. એટલે એમ ન સમજી લેવું કે આપણને કઈ રાગ છે જ નહીં, એમ ન સમજવું. આપણે વર્તમાન પર્યાય તરફ દ્રષ્ટિ કરવી અને નિર્ણય કરવા. આત્માનું ત્રિકાળ સ્વરૂપ તો એવું જ છે, એ રાગ વિનાનું જ છે. એટલે પર્યાયની અંદર રાગના ઉત્પન્ન થવો એવા પ્રત્યાખ્યાન કરવાના છે. જેને જ્ઞાન થાય છે એ એવા પ્રત્યાખ્યાન કરે છે. જ્ઞાન થાય છે એ પોતે પોતાના સ્વરૂપમાં શુદ્ધ ભાવે રહી જાય છે, એટલે એને એવું પ્રત્યાખ્યાન થાય છે કે પરભાવોનું રાગનું પ્રત્યાખ્યાન એને થાય છે. નિર્મળ ભેદ જ્ઞાન મળે નહીં અને બહારથી આનો અને તેનો ત્યાગ કરે અને માને અમે ત્યાગી. પણ ભાઈ, જીવને પરનું ત્યાગ ગ્રહણ માનવું એ તો મિથ્યાત્વ છે. જીવ પરને ગ્રહણ કરે ને ત્યાગ કરે એ ક્યાંથી બને? આત્માને કંઈ પકડવું છે? આત્મા કોઈને લેતો નથી, પકડતો નથી, ગ્રહતો નથી, તો પછી ત્યાગે કેવી રીતે? ભ્રાંતિ છે. અહીં કહે છે કે રાગનો ત્યાગ કરનાર જીવ છે એમ કહેવું એ પણ કથન માત્ર છે. પરમાર્થથી તો એ પોતે પોતાના સ્વરૂપ ભાવમાં રહે છે, એટલે એને રાગ ઉત્પન્ન જ થતો નથી, અને એમ એ ત્યાગ છે, એમ પ્રત્યાખ્યાન છે. આ વાતને પકડવાની છે. ખરેખર તો એ રાગના ત્યાગનો કરતા છે જ નહીં, સ્વરૂપમાં ઠરતા. સ્વરૂપમાં ઠરતા એટલે સ્વરૂપમાં સ્થિર થતા. અંદરમાં સ્થિર થાય છે ત્યારે રાગ થતો જ નથી, માટે રાગનો ત્યાગ કરે છે એમ નામ માત્ર કથન છે, કહેવા પૂરતું કહ્યું છે. એ તો સ્વરૂપમાં સ્થિર થયો પછી રાગ જ ઉત્પન્ન થતો નથી. અહો, આ તો પરમેશ્વર ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધનીમાં આવેલી વાત સંતોએ આળતિયા થઈને જગતને જાહેર કરી છે. બહુ સરસ વાત છે પ્રભુ. શાંત ચિત્તે ફરીને આનો વિચાર કરવો, ખૂબ 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 સમજવું, આ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. થોડું વધારે આવડે કે થોડું ઓછું આવડે, થોડા શબ્દો આમ આવડે કે થોડા તેમ આવડે, અમુકના વિભાગો આવડે ને એના કેટલા પેટા વિભાગને, આ બધું આવડે અથવા ના આવડે તો કોઈ ચિંતા ના કરશો. પ્રશ્નોત્તર માળામાં બધું આપ્યું છે, વાંચી લેજો, બધે જ આપ્યું છે, એ તો મળી રહેશે. પણ એ કંઈ કરવાથી, એ કરવાથી કંઈ આત્માનું કલ્યાણ નથી થતું. પંડિતોને બધું આવડતું હોય છે, પંડિતોને ક્યાં નથી આવડતું? તો વર્ષોના વર્ષો કાઢે છે, 60-70 વર્ષના પંડિતો થયા, બધાને બધું મોઢે જ હોય છે, તેથી શું? અહીંયા તો કહે છે કે જે પોતે પોતાના સ્વભાવ ભાવ શુદ્ધ ભાવમાં ઠરે છે એને પ્રત્યાખ્યાન છે, એને રાગનો ત્યાગ કરવાની જરૂર રહેતી જ નથી, કેમ કે એના એના સ્વરૂપમાં ઠરતા રાગ ઉત્પન્ન જ થતો નથી. હવે આવા ભાવે ઠરવું એ પુરુષાર્થ છે, એ કરવા જેવું છે. બાકી ગોખી જવું ને પછી એ ફરી પાછું રિપીટ કરવું ને એનો કોઈ અર્થ નથી, એવો કોઈ ધર્મ છે જ નહીં પ્રભુ. થોડું ઓછું વધતું આવડશે ચાલશે, પણ અહીંયા ભાવ પકડો. આવા આવા વાક્યો ગુરુદેવના
કે નહીં મળે, બહુ સહેલાઈથી નથી મળતા પ્રભુ. આપણા પુણ્ય છે કે આપણને આ વાત સાંભળવા મળી, એટલા પુણ્ય છે પ્રભુ. એટલે અહીંયા એ વાતને ગુરુદેવે કહ્યું કે આ તો પરમેશ્વર ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધનીમાં આવેલી વાત છે અને એ સંતોએ આપણને પહોંચાડી છે. પ્રત્યાખ્યાન સમયે એટલે સ્વરૂપમાં ઠરવાના કાળે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ રાગ તેનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામ માત્ર કથન છે. કેવી ટીકા જુઓ અત્યારે ભરત ક્ષેત્રમાં બીજે ક્યાં છે આવી ટીકા? અમૃત ચંદ્રાચાર્ય અમૃતના સાગર ઉછાળ્યા છે. એવા ભગવાન અમૃત ચંદ્રાચાર્યને નમસ્કાર. ગુરુદેવ કહે છે કે મુનિવરોએ જગતને અમૃતનો સાગર પ્રત્યક્ષ બતાવ્યો છે. બહુ ઉપકાર વર્તે છે ભાઈ, શું કહીએ હવે. આ પાના ઉપર 166 પાના ઉપર આગળ અહીંયા કહે છે કે ભાઈ પર વસ્તુનું ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે, એવો ગુણ છે. આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે, એવો ગુણ છે. તે વડે પર વસ્તુને ગ્રહે કે છોડે એ આત્મામાં છે જ નહીં. કોઈ બાહ્ય પર વસ્તુને આત્મા પકડે છો કે ગ્રહણ કરે કે છોડે એવું થતું જ નથી. એટલે કહે છે કે કપડા સ્ત્રી પુત્ર પરિવાર ઇત્યાદિ ગ્રહે અને છોડે એવો આત્મામાં ગુણ છે જ નહીં. પર વસ્તુ તો સ્વતંત્ર જગતની ચીજ છે. પર વસ્તુ પર વસ્તુમાં રહી, વસ્તુ વસ્તુમાં રહી, એને એને ભગવાન આત્માને શું સંબંધ? શરીર વાણી પૈસા ધૂળ બાયડી છોકરા ઇત્યાદિ જીવે ગ્રહાય નથી અને છોડ્યાય નથી. અહીં કહે છે કે સમકીતીને જે અસ્થિરતાનું રાગરૂપ પરિણમન છે, સમકીતીને સમ્યક દર્શન થયું છે, જ્ઞાની થયો છે એની વાત કરે છે કે એને જે અસ્થિરતાનું રાગરૂપ પરિણમન છે તે રાગરૂપે થઈને રહેવાનું મારું સ્વરૂપ નથી એમ જાણી અંદર સ્વરૂપમાં સ્થિર થયો ત્યારે એ સ્વરૂપ સ્થિરતાના કાળે રાગની ઉત્પત્તિ જ થઈ નહીં, તેને રાગનો ત્યાગ કર્યો એમ નામ માત્ર કથન કહેવામાં આવે છે. અને પરમાર્થે રાગના ત્યાગનો કરતા આત્મા નથી, અર્થાંત પરભાવના ત્યાગ કરતાપણાનું નામ પણ આત્માને નથી. હવે એક એના પછીનું પાના નંબર 167 ઉપર લઈએ. પાના નંબર 167 કોમ્પ્યુટરમાં પેજ નંબર 179 એમાં પેરેગ્રાફ બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્માને રાગના ત્યાગના કર્તાપણાનું નામ તે કથન માત્ર છે. પરમાર્થથી જોવામાં આવે તો એટલે કે વાસ્તવિકપણે જેમ છે તેમ જોવામાં આવે તો પરમાર્થીનો અર્થ શું થયો? કે વાસ્તવિકપણે ખરેખર જો જોવામાં આવે તો પરભાવના ત્યાગ કર્તાપણાનું નામ પોતાને નથી, કારણ કે રાગ છોડ્યો એવું આત્માના સ્વરૂપમાં છે જ નહીં. અને જ્યાં સ્વરૂપમાં ઠર્યો ત્યાં રાગ જ થયો નહીં, તો પછી રાગ છોડ્યો એમ ક્યાંથી આવે? રાગનો ત્યાગ કર્યો એનો અર્થ શું? શું પ્રત્યાખ્યાનના કાળે ચારિત્રના કાળે રાગની હયાતી છે? અહીંયા વાત મારે લઈ જવી છે. ખરેખર એ પ્રત્યાખ્યાન કરે તો એનો અર્થ એ થયો કે એને એ પ્રત્યાખ્યાન કરવું પડે તો એ રાગ હતો, વિભાવ હતો એમ થયો એનો અર્થ, તો જ પ્રત્યાખ્યાન કરી શકે ને. એટલે ગુરુદેવે બીજી રીતે અહીંયા વાત સમજાવી છે, એ વાત તરફ મારે તમારું લક્ષ દોરવું છે. કહે છે કે રાગનો ત્યાગ કર્યો એનો અર્થ શું? કે શું પ્રત્યાખ્યાનના કાળે ચારિત્રના કાળે રાગની હયાતી છે? શું જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે તે કાળે રાગની હયાતી છે? ના, નથી. તે કાળે રાગનો અભાવ છે. પરંતુ પૂર્વે પર્યાયમાં રાગ હતો, એ તો પૂર્વે પહેલી પર્યાયની પહેલા પર્યાય હતી, ત્યારે આત્મામાં ગયો ત્યારે ક્યાંય પર્યાય હતી. એટલે કહે છે કે પૂર્વે પર્યાયમાં રાગ હતો તે વર્તમાનમાં ન થયો, એટલે રાગ ઉત્પન્ન જ ન થયો. એમ દેખીને નામ માત્રથી કહેવાય છે કે આત્માએ રાગનો ત્યાગ કર્યો. અદભુત વાત છે ભાઈ, આ તો સમયસાર છે બાપુ. પરમાત્માની દિવ્ય ધ્વનિ છે આ. ગણધરો અને સંતોની વાણી સમજવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ. હવે બધાને ખાસ વિનંતી છે કે ભાવાર્થ ઉપરનું પ્રવચન જાતે વાંચી લેવું. બે પેરેગ્રાફ છે, જાતે વાંચી જવા એટલી એક્સરસાઇઝ આપું છું આજે. અને ખૂબ ખૂબ પ્રભુ વિચાર કરજો, આ વાત આવી વાત ભાગ્યે જ આપણને મળે છે. આ 134મી ગાથા પ્રવચન રત્નાકરમાંથી ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે આખે આખો વાંચી જવા ખાસ ભલામણ કરું છું. બીજી પણ કેટલીક વાતો ગુરુદેવે કરી છે, પણ આ ગાથા સિવાયની બીજી કેટલીક વાતો આની સાથે રહેલી જોડાયેલી છે, એટલે ગૂંચવાળો ન થાય એ અપેક્ષાએ મેં એ વાતને લીધી નથી. પણ એ બધી વાતો બધાએ ફરીથી જ્યારે અભ્યાસ કરવા બેસે ત્યારે શાંતિથી વાંચી જવાની છે. તો આવતીકાલે સવારે સૌથી પહેલું કામ એક કલાક આને માટે ફાળવી અને બધાએ આ વાંચી જવાનું છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તેવર તે જય તે પ્રણમુ પદ તે જયતે